તારીખ 26/1/1998 શ્રી સમયસર ગાથા 11 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 282
શ્રી સમયસર પરમાત્મા જીવ અધિકાર દ્રષ્ટાંત આપ્યો હતો કે કાદવ સાથે મળેલું પાણી છે, ઢળું પાણી છે, પાણીનું સ્વરૂપ ન જાણતા હોય, પાણીને શુદ્ધ કરવાની વિધિ ન જાણતા હોય, એ તો ઢળું પાણી પીએ તો પાણી તો આવું જ આવે, પણ જેને પાણીના સ્વરૂપની ખબર છે અને પાણી કેવી રીતે નિર્મળ કરી શકાય છે એની ખબર છે, એ તો પોતાના પુરુષાર્થથી જળને શુદ્ધ કરીને એનો ઉપયોગ કરે છે કેવી રીતે. હવે સિદ્ધાંત ઉપર વાત લેવી છે કે કેવી રીતે પ્રબળ કર્મના મળવાથી સહજ એક જ્ઞાયક ભાવ જેનો તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા છે. કેવા છે કે પ્રબળ કર્મના મળવાથી, પ્રબળ કર્મના મળવાથી એટલે શું કે પ્રબળ કર્મનો ઉદય એની સાથે પોતે જોડાઈ જવાથી એનું નામ કર્મનું મળવું. કર્મનો ઉદય પ્રબળપણે આવે અને મારો આ ઉદય છે એવી રીતે ઉતાપણું કરીને એની સાથે મળી જવું, ભળી જવું, જોડાઈ જવું, એવા પરિણામ કરવાથી સહજ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ પોતાનો આત્મા છે એ તિરોભૂત થઈ જાય છે, ઢંકાઈ જાય છે, આચ્છાદિત થઈ જાય છે. કયા મેલા ભાવ વડે? ઉદય ભાવ વડે. કેવી રીતે? એ ખરેખર તો એ વખતે પણ કર્મનો ઉદય આવ્યો એ વખતે પણ આત્મામાં એનું પ્રતિબિંબ પડેલું હતું અને પોતે તો જ્ઞાયક ભાવે જ હતો, પણ આ કર્મભાવ છે, આ કર્મનો પ્રસંગ છે, આત્માનો પ્રસંગ નથી એમ નહીં જાણતા. હું માત્ર જાણનારો છું, મને જાણવા સિવાય કાંઈ થતું નથી મારામાં એમ નહીં જાણતા. મારામાં થાય છે ઉદય, મને થાય છે, મારો ઉદય આવ્યો છે એવી રીતે કર્મ સાથે જોડાઈને જેને પોતાના જ્ઞાયક ભાવને આચ્છાદિત કરી નાખ્યો છે એ કેવા છે? કે આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા છે, અવિવેકી છે. કેવા છે? અવિવેકી છે. આત્મા અને કર્મ જુદા જુદા છે, ઉદય કર્મનો પ્રસંગ છે આત્માનો નહીં, છતાં પણ આત્મા અને કર્મનો એમ જુદાપણાનો વિવેક નહીં કરનારા અને ઉદયને જ પોતાનો માનનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો એ વ્યવહારથી વિમોહિત હૃદયવાળા છે. પછી અશુભ કર્મનો ઉદય હોય કે શુભ કર્મનો ઉદય હોય એમાં એ વ્યામોહ પામેલા છે. વ્યવહારથી વિમોહિત એટલે શું? કે જે કર્મના ઉદયને લઈને જે કાંઈ વ્યવહાર હોય છે એ વ્યવહારમાં એનો મોહ હોય છે અને એ હૃદયથી એનો મોહ હોય છે, ઉપર છલ્લો નથી. શું લીધું? આત્માથી એનો મોહ કરે છે, અંદર શ્રદ્ધા જ્ઞાનથી, અંતરંગ શ્રદ્ધા જ્ઞાનથી એનો મોહ કરે છે. જેમાં આત્માનું વિશ્વરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે, અનેક પ્રકારે પોતાને અનુભવે છે. વિશ્વરૂપપણું એટલે શું? જેની સાથે જેવો ઉદય આવે છે એવો પોતાનો અનુભવ કરે છે. ભાઈ હોય તો ભાઈની જેમ પોતે પોતાને અનેક રૂપે અનુભવે છે. ભાઈની સાથે ભાઈની જેમ, પિતાની સાથે પુત્રની જેમ, પુત્રની સાથે પિતાની જેમ, પતિની સાથે પત્નીની જેમ, પત્નીની સાથે પતિની જેમ, એવી રીતે પોતાનો અનુભવ કરે છે, અનેક રૂપે પોતાનો અનુભવ કરે છે. હું એક રૂપ જ્ઞાયક ભાવ છું એવો અનુભવ રહેતો નથી ત્યાં, પણ પોતાને ભિન્ન ભિન્નપણે વિશ્વરૂપપણે એટલે અનેક રૂપપણે પોતાનો અનુભવ કરે છે. બજારમાં જાય તો દુકાનદારની જેમ, ઘરમાં આવે તો ગૃહસ્થીની જેમ, ભગવાન પાસે જાય તો ભક્તની જેમ. હું નાયક ભાવ છું એવો અનુભવ નથી થતો. જેવો જોયો શું કે શું, શું કે શું, જેવો જોયો ઉદય આવ્યો, એવી રીતે પોતાને અનેક રૂપે અનુભવ કરે છે. પણ ભૂતાર્થદર્શી હતો એટલે કે આત્માના મૂળ સ્વરૂપને દેખનારાઓ અથવા શુદ્ધ સ્વરૂપને દેખનારાઓ, જાણનારાઓ, પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધને અનુસાર પોતાના જ્ઞાન દ્વારા, પોતાના સુતજ્ઞાનથી શુદ્ધને દ્વારા બોધ થવા માત્રથી, કોનો બોધ થયો? આત્માનો બોધ થયો કે હું જ્ઞાન સ્વરૂપી એક આત્મા છું, નાયક ભાવ સ્વરૂપી છું. તેવો જેને બોધ થયો છે એનાથી, આત્મકર્મના વિવેકપણાથી, એ બોધના બોધને કારણે આત્મા અને કર્મ જુદા છે. ઉદય આવ્યો તે કર્મનો પ્રસંગ છે, મારો આત્માનો પ્રસંગ નથી. આવા અનંતા ઉદય આવી ગયા કેટલા, આથી પણ ખરાબ, ખરાબમાં ખરાબ અને સારામાં સારા કહેવાય એવા સારા. સારા ખરાબ તો આપણે પછી રાગદ્વેષ કરીને એને આરોપ કરીએ છીએ ઉદય ઉપર કે આ ખરાબ ઉદય આવ્યો હતો, આ સારો ઉદય આવ્યો હતો. પણ તમામ પ્રકારના શુભના અને તમામ પ્રકારના અશુભના ઉદયો જીવને આવ્યા, વિવેક ન કર્યો. જ્યારે જ્યારે ઉદય આવ્યો ત્યારે ત્યારે મને મારો એવો ઉદય આવ્યો એમ સમજીને કાં રાજી થાય છે, કાંક રાજી થાય છે. પણ જે શુદ્ધ નહીં છે, પોતાના શુદ્ધ સ્વરૂપને જોવે છે, એ વિવેક કરે છે કે આ ઉદય કર્મનો આવ્યો છે, એનાથી મારા આત્માનું કાંઈ બગડવાનું નથી. કોઈ ઉદય મારા આત્માનું કાંઈ બગાડી શકે નહીં, મને બાધા નુકસાન કરી શકે નહીં. હું સદાય જ્ઞાયક ભાવે છું અને એ જ્ઞાયક ભાવે જ રહું, એવી જ મારી અવ્યાભાત સ્થિતિ છે. એવા વિવેકથી પોતાના પુરુષાર્થ દ્વારા વિવેક જ્ઞાનનો પર્યાય છે અને પુરુષાર્થ વીર્ય ગુણનો પર્યાય છે. જ્ઞાન અને જ્ઞાન બળ બંને સાથે છે. માત્ર આત્માને નાયક જાણે છે એમ નહીં, નાયકપણે જ રહેવાનું બળ પણ સાથે છે. નાયકપણે જ રહેવું છે, જાણનાર જ રહેવું છે. કર્મનું જે તોફાન થાય તે થવા દો. હું એવો નથી કે એ તોફાનથી હું તોફાનમાં તણાઈ જાઉં, એવો હું નબળો નથી. હું મારા સ્વરૂપે એમને મદરવું છું અને તે કર્મના પ્રકારોનો હું જ્ઞાતા રહું છું, ભિન્નપણે રહીને જ્ઞાતા રહું છું. તેથી કર્મના ઉદયની અસર મારા આત્મામાં ખરેખર નથી. એવા પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક ભાવપણાને લીધે પુરુષાર્થી જ્ઞાયક ભાવપણે પોતે રહી જાય છે. હું તો સહેજે એ સ્વરૂપે છું, એ સ્વરૂપે જ રહું છું. આવશે ને જાશે, કર્મ પ્રસંગ આવશે ને જાશે, કર્મ પ્રસંગ આવશે ને જાશે. હું કઈ એની સાથે આવવા જવાનું નથી. હું જ્ઞાયક ભાવપણે મારા પુરુષાર્થી રહું છું. તેને લીધે જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો પોતાને પોતાના આત્માને અનુભવે છે. એ શું કરે છે? ઉદયપણે પોતાને નથી અનુભવતો, કર્મ પ્રસંગપણે પોતાને નથી અનુભવતો, પણ એક પોતાને જ્ઞાયક ભાવે આત્મ સ્વરૂપે જ અનુભવે છે. જ્યારે પોતાને જ્ઞાયક સ્વરૂપે અનુભવે છે ત્યારે કર્મની ઉદયની ગમે તેવી પરિસ્થિતિ હોય તો એને સુખ જ થાય, દુઃખ ન થાય. ઉદયને પોતાપણે અંગીકાર કર્યો, થયો દુઃખ. ઉદય થી ભિન્ન નાયક ભાવ મય પણે રહ્યો કે થયો સુખી. આમ સુખ દુઃખ ની વાત છે. કર્મના ઉદયમાં પોતાપણું કર્યું, દુઃખી. જે થાય તે જોયા કરું, જાણ્યા કરું. મારા જ્ઞાનમાં કોઈની પહોંચ નથી, મારા સ્વરૂપમાં કોઈની પહોંચ નથી. દુઃખ થવાનું કોઈ કારણ નહીં બને.
વિવેક ની પૂરી ઈચ્છા ધરાવતો હોવા છતાં મો છૂટી જ ન શકતો હોય.
મોહને મારનાર એક જ તત્વ છે અને તે જ્ઞાન. જ્ઞાનાત મોહમ પ્રણશ્યતિ, નિર્જરાધિકારનું સૂત્ર છે અમૃતચંદ્રાચાર્ય. જ્ઞાનાત જ્ઞાન વડે મોહનો પૂરેપૂરો નાશ કરી શકાય છે. સિવાય બીજી રીતે મોહનો નાશ કરવો એ આજ રીતની અંદર કોઈ રીતે શક્ય અને સંભવિત નથી. વિવેક કરવો. હું પ્રગટપણે જ્ઞાન માત્રપણે છું. જે કાંઈ ઉદય પ્રસંગ છે એમાં મારાપણું કરું છું એ મારો મોહ છે. મારું અસ્તિત્વ ત્યાં નહીં હોવા છતાં જે ઉદય પ્રસંગ છે એમાં ક્યાંય મારી હૈયાતી નહીં હોવા છતાં, મારી મોજૂદગી ક્યાંય નહીં હોવા છતાં, મને છે એનું, મને છે એવા મોહ ભાવે દુઃખની ઉત્પત્તિ છે. એમાં શું છે? એના માટે તો આત્માને કેળવવો પડે છે. જેમ લોટમાં પાણી નાખ્યા પછી કણિકને તૂપવી પડે છે, પછી જ રોટલી સરખી વણાય. પાણી નાખીને લોંડો ઉપાડે તો રોટલી વણવા બેસે તો રોટલી વણાય ખરી. કાંક વેલણ હારે ચોટે ને કાંક પાટલી હારે ચોટે. સરખી ચીકણી એના પ્રમાણમાં રોટલી બને એવી તૂપી ન હોય તો એ લોંડો લ્યો, રોટલી વણવા જાવ તો રોટલી બને વણાય જ નહીં. આપણને ખબર છે કે આવી રીતે રોટલી બને છે, પણ એવી રીતે કેળવીએ નહીં લોટને તો શું કામ આવે? શું એમ આત્માને કેળવવો પડે છે. એ સિવાય માત્ર ઉપર ઉપરની સમજણથી દુઃખ નહીં મળે. શું? કેમ કે એ પરલક્ષી જ્ઞાન છે. હજી સ્વલક્ષી જ્ઞાનથી આત્મા કેળવાય છે. પરલક્ષી જ્ઞાન તમને ઉદય વખતે કામમાં નહીં આવે, દુઃખી થઈ જશું. દુઃખનો જો ઉપાય કરવો હોય તો આત્માને કેળવવો જ પડે. એ કેળવવા માટે જ્ઞાનીઓએ યોજના આપી છે. આ યોજના પ્રમાણે તમારું પ્રેરણમન હોય તમને વાંધો નહીં આવે. સહજે તમે આત્મભાવમાં જ્ઞાયક ભાવમાં રહી શકશો, નહીં તો હૃદયની અંદર તમારો પુરુષાર્થ જોડાઈ જશે અને તમારું જ્ઞાન જોડાઈ જશે.
ક્રમમાં નહીં આવવાનું કારણ પોતાની વફાદારી ઓછી, એમ સમજો? ક્રમમાં નહીં આવવાનું કારણ
પોતાને અંતરથી આત્માનું કાર્ય નથી કરવું, અંતરથી નથી કરવું. ઉપર ઉપર શીખીએ છે. અંદરથી આત્મા મોહાન્વિત થઈને મોહમાં ખેંચાય છે. તો એમાં કઈ કર્મ નહીં છેતરાય, એમાં કઈ કર્મ નહીં છેતરાય. તો તાણી જશે તમને. તમારો પુરુષાર્થ નહીં હોય તો કર્મ તમને તાણી જશે. જગતમાં બે જણા નથી છેતરાતા, એક સર્વજ્ઞ. કેમ કે તમે ભલે ઉપર ઉપરથી ગમે એમ કહો, પણ તમારો આત્મા અંદરથી તૈયાર ન થાય તો સર્વજ્ઞને ખબર છે કે આ બોલે છે પણ કરવા માંગતો નથી. પડે ખબર તો પડે. એમાં તો એવું છે ને કે રસોઈ કરનારને તો ચોખાનો એક દાણો દાબવાનો હોય, સમજી કે તાવે થાવ ઉપર લઈને કે ચોખા ચડ્યા છે કે કાચા છે, એમ દાણો દાબે એટલે તરત ખબર પડે કે આ વાત છે, કામ નથી. આ પુરુષાર્થ જોઈએ. મોહને ભગાડવો કે મોહને મારવો કે મોહને જીતવો એ બચ્ચાના ખેલ નથી, એ કઈ છોકરાના ખેલ નથી. કઈ પુરુષાર્થ માંગે છે, ગંભીર વિષય છે એકદમ. એના માટે આત્માને કેળવવો જ પડે, બીજો રસ્તો જ નહીં એની અંદર. આત્મા કેળવાય 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 કેળવાતા સહજ સહજ દશા પકડે, ઉપર ઉપરની ભૂમિકાની સહજ જ દશા પકડે.
જે દ્રષ્ટાંતિ સમજાયું ને થોડીક, સિદ્ધાંતિ કે માત્ર
સિદ્ધાંત? સિદ્ધાંત એવું છે કે ક્રમ વગર હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું કરવા માંડે. અંદર ઉદયના પરિણામ આકુળ વ્યાકુળ આકુળ વ્યાકુળ થતો હોય, ઉપરથી કહીને હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું. તો દુઃખ મટીને સુખ ક્યાંથી થવાનું હતું? દુઃખ મટીને સુખ ક્યાંથી થવાનું હતું? તો ન થાય. દશાને કેળવવી પડે છે. આમાં તો એક મુમુક્ષ હતા, અમારે નાયકની ધૂનમાં જ રહેતા હતા, પાગલ થઈ ગયા. કેવા થઈ ગયા? પાગલ થઈ ગયા. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા નાયક છું, નાયક છું, નાયક છું, નાયક છું, નાયક છું, નાયક છું. આમાં મમ્મી માથું થાય, આમાં મામા માથે નાયક છું, નાયક છું, નાયક છું, આમ જ કર્યા કરે. પાગલ થઈ ગયા. લેવાનું ખાલી વિકલ્પની ધૂન ચાલે કે બોલવાની ભાષા ચાલે, એથી કઈ આત્માને દુઃખ ન મટે. આમાં શું છે? પર્પઝ શુડ બી મટીરિયલાઇઝ. તમારો જે સુખી થવાનો હેતુ છે, તમારો હેતુ આમાં શું છે? કે દુઃખ ન જોઈએ ને સુખ જોઈએ. સેન્ટ્રલ પોઈન્ટ તો આ છે, કેન્દ્રસ્થાન આ છે આત્મનું. એ જો તમારું દુઃખ ન મટે તો ઉપાય તમારો સાચો નથી, એ વાત નક્કી છે. હવે એ જે પાગલ પણ થાય નાયક નાયક કરતા કરતા, એ વધુ દુઃખની દશા છે. કમાન ક્યારે છટકે? આકુલતા વધી જાય તારે. ખોટો સંતોષ લેવાની ટેવ પડી ગઈ. નિવૃત્તિ લઈને કુટુંબથી છૂટા પડીને એકલા સોનગઢ રહેતા હતા. ભાવનગર આવે મારી પાસે, મને કહે મારું બહુ સારું ચાલે છે, મારું બહુ સારું ચાલે છે, હું તો એકલા નાયક ભાવમાં જ રહું છું. તો પછી અતિન્દ્રિય આત્માના આનંદનો અનુભવ થઈ ગયો તો કે ના, એ નથી થયું. તો પછી સારું શું ચાલે છે? તો કે સમ્યક સન્મુખ છું, થઈ જશે મને એમ. તો કે હા, કેટલા વખતથી સમ્યક સન્મુખ છું? તો કે 1.5 વર્ષ થયું. ખોટી વાત છે. સમ્યક સન્મુખ ને મહિના બે મહિનામાં ફેંસલો થાય, ઢીલો પુરુષાર્થ હોય તો, નહીં તો છ મહિના એની આખરી હદ છે. માટે તો ગણતરીના દિવસોમાં કામ થઈ જાય છે, દોઢ વર્ષ લાગે તો સમ્યક સન્મુખ નથી એમ સમજો તમે. પોતે માનવા તૈયાર નથી, ઉલટાનું કઈક છાપ મારે એટલે બીજાને એમ કે હું મારી વાત થઈ ગઈ છે અને મારી વાત સ્વીકારી લીધી છે, નામ થઈ રીતે વાત કરે, મારી ચર્ચા થઈ તેને મારી વાત માન્ય કરી છે, હું સમય છું, હું એમાં બિલકુલ ના પાડી દે. પણ સ્વીકાર અંદરથી ન આવે એટલે પછી બીજી રીતે અધરવાઇઝ લઈ લે. પણ એથી કાંઈ દુઃખ મટીને સુખ નહીં થાય, એથી કોઈ દુઃખ મટીને સુખ નહીં થાય. જે કાંઈ મટીરિયલાઇઝ થવું છે એ તો એ થવું જોઈએ કે આત્માને સહજ સુખની દશા જોઈએ. અને ગમે તેવો ઉદય આવે, અંદરથી દુઃખે ન થાય, ઉપરથી થોડું થઈ જાય જુદી વાત છે, અંદરથી ન થવું જોઈએ. એમ અંદર પુરુષાર્થ ચાલે તો થાય, ઉદય વખતે પણ પુરુષાર્થ ચાલે તો કામ થાય, વિકલ્પ ચાલે તો કામ ન થાય. વિકલ્પની પાછળ આત્મા ચાલે એ તો નબળાની પાછળ સબળો ચાલે એના જેવી વાત છે. પણ તમારા પુરુષાર્થની પાછળ વિકલ્પ ચાલે એનો વાંધો નથી, એ તો બળવાનની સાથે તો નબળા ઘણા જોડાય, એનો કાંઈ વાંધો નહીં, બળવાન છે એની કોઈની અપેક્ષા નથી. પોતે પુરુષાર્થ કરે તો વિકલ્પ ના એમાં ઢસડાય, વિકલ્પ ભલે જ્ઞાયક શું જ્ઞાયક શું કરે, પીતા ટકવાનો હતો થાકી જવાનો છે, અને પુરુષાર્થ વૃદ્ધિગત થશે. વિકલ્પ ઘસાઈ 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 નબળો પડીને નાશ પામશે, અને પુરુષાર્થ વધતો 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 આગળ જાય, વધતો જ જશે એમ છે. શું કે છે કે આત્માને જેમાં એક નાયક ભાવ પ્રકાશમાન છે, પ્રકાશમાન છે એટલે અનુભવ ગોચર છે, નાયક ભાવ છે વિકલ્પ નથી કરતો એવો અનુભવ કરે છે પુરુષાર્થે, એવો અનુભવે છે. અહીં શુદ્ધને કતક ફળના સ્થાને છે એટલે શું જોયું, ઔષધિ નાખી તે રસાયણ ને પાણી ચોખ્ખું થઈ ગયું, કાદવથી કાદવ નીચે બેસી ગયો ફટકડીથી, એમ અહીંયા જે આત્માને શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાનો જ્ઞાનનો પર્યાય પ્રગટ્યો એ એક જબરજસ્ત રસાયણ છે, અનુભવ રસાયણ એને કહેવામાં આવે છે. શું કે છે? અનુભવ રસાયણ. તેથી જેવો શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે શુદ્ધનયના વિષયભૂત પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે, શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરે છે, તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ છે. આ એક આચાર્ય દેવે ટંકોટ કિરણ ત્રિકાળી સિદ્ધાંતની વાત કરી છે. શું? કે જેઓ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો આશ્રય કરે છે, અવલંબન કરીને અનુભવ કરે છે, તેઓ જ અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનું અવલોકન કરતા હોવાથી તે સમ્યક દ્રષ્ટિ છે, બીજા કોઈ સમ્યક દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ નાસ્તિ બે કહ્યું, આ સિવાય કોઈ સમ્યક દ્રષ્ટિ નથી. તમારી કોઈએ નિંદા કરી કે શું કીધું, સૌથી વધારે દુઃખ માણસને આ છે, સૌથી વધારે દુઃખ થતું હોય પીડા કરતા એટલે આ વધારે પીડાકારક છે, મને આમ કેમ કહ્યું, પણ તને ક્યાં ચોઈતું એ તો બતાવ. ભાષા છે પૂતગળ ના પરમાણુ ની પર્યાય, કહેનારો નો ભાવ છે એ તારા એને કઈ લેવા દેવા છે નહીં. તો માથે ઓઢે શું કરવા? તને પરમાણુ ની પર્યાય સ્પર્શતી નથી ને એ જીવના ભાવે તને સ્પર્શતા નથી. તારું અખંડ સ્વરૂપ એમને એમ અખંડ દ્રિય છે, મને કોઈ ખંડિત કરતું નથી. જોયા કર તમાશો, કર્મ ના ઉદય ન પ્રસંગ ન તમાશો જોયા કર, તમાશગીર થઈ જા. બનાસી દાસે લીધું છે નાટક સમય, તમાશગીર છે, જ્ઞાની છે એ તમાશગીર છે, તમાશો જોવે છે. જેમ પારખવાનું કોઈ પણ વાત જોવે એવી રીતે તમાશો જોવે છે. એટલે પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપનો જ્ઞાયક ભાવે સ્વસન્મુખ થઈને અંતર્મુખ થઈને અનુભવ કરે તે જ સમ્યક દ્રષ્ટિ છે. આ સિવાય બીજા કોઈ સમ્યક દ્રષ્ટિ નથી. એટલે આ સિવાય, એટલે બીજા એટલે શું કે જેવો અશુદ્ધ નહીં સર્વથા આશ્રય કરે છે. શું કીધું એમાં? અશુદ્ધ નહીં એટલે કર્મના ઉદયથી થતી અવસ્થાઓ એનો પોતા રૂપે અનુભવ કરે છે, એ સમય દ્રષ્ટિ નથી. એક બહુ સરસ વાત આમાંથી શું નીકળે છે કે ઉદયથી ભિન્ન પડે છે કે ઉદયથી ભિન્ન નથી પડતો એ જોઈ લેવું. ઉદય તો અશુભ નો આવવાનો ને શુભ નો આવવાનો, કેમ કે પૂર્વે જ નાખેલા કર્મ છે પોતાના. કોના છે? કોઈના નથી, પોતે અપરાધ કરીને બાંધેલા કર્મ છે એનો ઉદય આવે છે. જ્ઞાનીને પણ, જ્ઞાનીએ પણ પૂર્વે અજ્ઞાન દશામાં અપરાધ કર્યા, જ્ઞાન દશામાં એનો ઉદય આવે. પણ જ્ઞાન દશામાં ફાયદો એ છે જુદા પડે છે. શું થાય છે? જુદા પડી જાય છે, અંદરથી ભિન્ન પડી જાય છે. ઉદયમાં તણાઈ ગયા તો થઈ રહ્યું, એ અશુદ્ધ નહીંનો આશ્રય કરનારાઓ બીજા સમય દ્રષ્ટિ નથી. ભિન્ન રહીને તમાસગીર થઈ જાય એ જ્ઞાની છે ને એ સમય દ્રષ્ટિ છે. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. શું કહી દઉં આમાંથી? કે જે કાંઈ વ્યવહાર નહીંથી વાત કરી હતી એ જેને ભિન્ન આત્માને દેખવાનો છે એને વ્યવહાર નહીં અનુસરવો નહીં. શુભાશુભ તમામ પ્રકારના લૌકિક અને ધાર્મિક વ્યવહારો એની કિંમત મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયથી ઉડી જવી જોઈએ. આ મુમુક્ષુને લાગુ પડતો પોઈન્ટ છે. તો જ એ શુદ્ધને એને અનુસરીને સમ્યક દ્રષ્ટિ થઈ શકે, નહીં તો ન થઈ શકે. એટલા માટે એટલે શું છે કે જેટલો વ્યવહાર છે શુભાશુભ એ બધો જ કર્મ પ્રસંગ છે, અને કર્મના ઉદયને લઈને હોય છે. થવું એ કર્મને અથવા વ્યવહારને અનુસર્યો. ભિન્ન આત્માને દેખનારાઓ એ કોણે? આત્માને જે જુદો જોવે છે, જુદો છે માટે જુદો જોવાની વાત છે, એને તો એ કર્મ પ્રસંગને વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. જોતું તમાસગીર થઈને પ્રેક્ષક થઈને તો જો તું પોતે નહીં ભળી જાય અંદર. બે પ્રકાર છે કર્મ ના, એક શુભ ને એક અશુભ. પ્રશ્ન કઈ માં શું વાત છે? શુભ માં બીજું શું છે? હા બરાબર છે. હવે જે દેવગુરુ શાસ્ત્ર છે એના દ્વારા પરમાર્થ ની શું વાત છે? આપણને આગલી ગાથામાં શું કહ્યું? હજી બારમી ગાથામાં એ કહેશે પાછા ફરીને, ભૂલ ન કરે એટલે જે, કે જે વ્યવહાર વ્યવહારના સ્થાને છે એ પરમાર્થને દર્શાવનારો વ્યવહાર છે. તો એ દેવગુરુ શાસ્ત્ર માંથી આપણે પરમાર્થ કાઢ્યો કે ન કાઢ્યો? જો ન કાઢ્યો તો ભિન્ન આત્માના દર્શન નહીં થાય. ખરેખર તો મુમુક્ષુ એ કે જ્ઞાનીએ રહેવાનું છે. એટલા કર્મ બાંધ્યા છે આ જીવે કે એક સેકન્ડ પણ કર્મના ઉદય વગરનો કોઈ સંસારી જીવ નથી. હવે એમાંથી તારે પરમાર્થ શું કાઢવો એ જોવાનું છે. કોઈ પણ ઉદયને આત્મકલ્યાણમાં કેવી રીતે ડાયવર્ટ કરી લેવો, વાળી લેવો, આટલું સમજવાનું છે અને એટલું જ કરવાનું છે, એટલું જ શીખવાનું છે. જ્ઞાનીઓ એમ કરે છે, મુમુક્ષુ એમ શીખવાનું છે. જે શુભ કે અશુભનો ઉદય આવ્યો તું આત્મકલ્યાણનું નિમિત્ત બનાવે ને, બીજી રીતે કહીએ તો આત્મકલ્યાણનું નિમિત્ત એને બનાવજે. હરકશોક કરીને નવા કર્મ બાંધવાનું નિમિત્ત નહીં બનાવતો, નહીતર આ સંસારના પરિભ્રમણની રખડપટ્ટી નહીં મટે, ચાલુ રહેશે. આ કળા છે. વાત તો એ છે કે તમારે દુઃખી થવું છે, સુખી થવું છે, એ કયો સર્વાળે કેન્દ્ર સ્થાન સેન્ટર પોઈન્ટ તો એ આવીને ઉભું છે. તમારે દુઃખી થવું છે કે સુખી થવું છે? આ સુખી થવાની કળા છે. શું છે? સુખી થવાની કળા છે. આપણા મુનિઓ કાંઈ પણ સાધન સંપન્ન વગર સુખી શું કરવા છે? નહીં તો લોકો તો એમ માને સાધન સંપન્ન હોય એ સુખી, અને જે સાધન સંપન્ન ન હોય એ બધા દુઃખી. તો મુનિઓ દુઃખી હોવા જોઈએ છે, સૌથી વધારે એ સુખી છે. કેમ કે આત્માને કેળવ્યો, એને આત્માને કેળવ્યો છે. દરેક ઉદયમાં આમાંથી મારું આત્મકલ્યાણ કેમ થાય એ કાઢી લેવાનું. પછી કોઈ ઉદયની તમને ચિંતા નહીં રહે, અથવા કોઈ ઉદયની અપેક્ષા નહીં રહે કે મને આવો ઉદય આવે તો સારો, અને નિતર એની ચિંતા થયા વગર રહેશે. કૃપાળુ દેવ શું લખે છે કે એક ક્ષણ પછી એનો અમે વિચાર કરતા નથી. એક ક્ષણ પછી અમારે આમ કરવાનું, બીજી ક્ષણે અમારે આમ કરવાનું, ત્રીજી ક્ષણે અમારે ભવિષ્યની કોઈ ચિંતા નહીં. જે ઉદય આવે છે શુભાશુભ એના ક્રમમાં ભલે હાયલો આવે. 408 નંબરનો પત્ર છે. ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા રહી નથી કે ઈચ્છા ઉત્પન્ન થતી નથી. જે કાંઈ ઉદય આવે છે તે સમ્યક પ્રકારે વેદન કરીએ છીએ. સમ્યક પ્રકારે એટલે ભિન્ન આત્માના દેખનારાઓ છે અમે ભિન્ન રહીને એનો અનુભવ કરીએ છીએ. આ કર્મ નો કર્મ પ્રસંગ છે, અમારે કઈ લેવા દેવા નથી. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનું ચાલે નહી. ઇન્દ્ર એટલે દેવ લોકમાં નું પુણ્યશાળી જીવ, નરેન્દ્ર એટલે મનુષ્ય લોકનો પુણ્યશાળી જીવ, અને જીનેન્દ્ર એટલે વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા. કોઈનું ઉદયમાં કોઈના ઉદયમાં કોઈનું ન ચાલે. બીજું બહુ એક સરસ ન્યાય છે આની અંદર. તમે જેનાથી સુખી દુઃખી થાવ છો, કલ્પના કરીને અનુકૂળતા પ્રતિકૂળતા એ બધા સંયોગો છે, એ અઘાતી કર્મ નો ઉદય છે, વેદની છે, શરીરની પીડા બાધા નામ કર્મ છે, એ શરીરને લગતી પ્રકૃતિઓ બધી કામ કરશે, આયુષ છે, અને ગોત્ર કર્મ છે, ઊંચા નીચા જે છે એ તો છે, જન્મ થયો ત્યારથી. ચાર અઘાતી છે. મોટા ભાગે વેદનીમાં અને આયુષમાં જીવ ફેરફાર કરવા માંગે છે, અને નામકર્મના શરીરમાં ફેરફાર કરવા માંગે છે. નામકર્મના ઉદય શરીર છે. મારું શરીર હોય એથી વધારે સુંદર દેખાવું જોઈએ. કવિ તો તું પૂર્વકર્મ લઈને આવ્યો છે, એમાં ફેર થવાનો નથી. સામળો માણસ દૂધ દૂધપાક થાય તો ઉજળો થાય કે ન થાય, કે ન થાય, અને શંખ માટે ખાય તો કઈ કાળો ન થાય, અથવા અડદની દાળ ખાય ને. અમારે પાડોશમાં તો હું મેટ્રિક ભણતો ને, પાડોશમાં એક નાગર રહેતા હતા, લોકો આમ શરીરથી રૂપાળા બધા નાગર લોકો બધા, એ પરબાજુમાં એ જે બેન રહેતા હતા, ગવર્મેન્ટ ઓફિસરના વાઈફ હતા. તો અમે તો રોજ અડદની ફોતરા વાળી કાળી દાળ ખાઈએ, પણ અમે ઉજળા ને ઉજળા. કાળી દાળ ખાવાથી માણસ કાળો નથી થતો, અને દૂધપાક ખાવાથી માણસ ધોળો નથી થતો. કેમ? કે નામકર્મ લઈને આવ્યો છે. ફેરફાર ક્યાં કરવાની મહેનત કરે છે? ઘસાઘસ કરીને નામકર્મમાં. અઘાતીમાં તો તીર્થંકર ન કરી શકે, એને ચાર અઘાતી રહ્યા ને. નિર્વાણ પદમાં વહેલું જવું હોય તો જઈ શકે. સિમંદર પરમાત્મા 84 લાખ પૂર્વ પછી 16 લાખ પૂર્વ હરિયન દશામાં શરીરમાં રહેશે. એક સમય વહેલા ન જઈ શકે સીધાલયમાં. અઘાતીનો ઉદય છે. આપણે અઘાતીમાં ફેરફાર કરવો છે, અને જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાયમાં જીવ પુરુષાર્થ કરે તો ફેરફાર કરી શકે એવું છે. એ નહીં પુરુષાર્થ કરતો નથી. પુરુષાર્થ ઘાતીનો કરે છે, ઘાતીનો પુરુષાર્થ કરતો નથી. હવે આ અવળી ચાલ છે કે અવળી ગયો? જીવને કરવી છે અવળ ચંડાય, ઊંધું હાલવું છે, અને સુખી થવું છે. કોઈ દિવસ સુખી ન થાય, કોઈ દિવસ સુખી ન થાય, એ દુઃખી જ રહેવાનો કાયમ. કેમ કે જ્યાં ફેરફાર કરી શકતો નથી ત્યાં એને ફેરફાર કરવો છે. અને એક બાળકો પાછો કરી શકે એની શક્તિ નથી. કરી શકે બાળ વાંકો થાય સીધો ન કરે, કારણ સીધો એ વાંકો ન થાય. એક પાપણ ખરી જાય તો કઈ લટકાળી શકે એવું છે એને, કેટલી નાની છે. આંખ ચોલતા ખરી ગઈ તો એને પછી ત્યાં મૂકી શકાય એવું છે, પતી ગયું. કાંઈ એક પરમાણુ ઉપર પોતાનો કબજો નથી. અઘાતીનો ઉદય છે બધો. ત્યાં એને બધું ફેરવવું છે, ગામ આખું ફેરવવું છે. કેટલી આકુલતા થાય ગયો છે. પછી કહે છે કે અમને આ દુઃખ થાય છે, દુઃખ થાય છે, અમે સુખી નથી, અમે દુઃખી છીએ. પણ દુઃખી જ હો ને, વાત તો કાંઈક સમજણવાળી તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એ રીતે અહીંયા ટીકા કરી પૂરી કરી છે. ભાવાર્થને એમ કે છે કે અહીં વ્યવહાર નહીને અભૂતાર્થ ને શુદ્ધ નહીને ભૂતાર્થ કર્યો છે. તો જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહેવાય, અને અહીંયા વ્યવહાર નહીને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નહીનો વિષય જે પોતાનો આત્મા છે, શુદ્ધ સ્વરૂપ, એ અભેદ એકાકાર નિત્ય દ્રવ્ય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. દ્રષ્ટિ પોતે પોતાના અભેદ સ્વરૂપનો, પોતાના જ સ્વરૂપનો, અખંડ સ્વરૂપને વિષય કરે છે ત્યારે એમાં કઈ ભેદ દેખાતો નથી. માટે નથી, અને કોઈ અપેક્ષા એ હોય તો જોવો એ તારે પ્રયોજનભૂત નથી. તારે એનું કઈ પ્રયોજન નથી, સુખી થવા માટે એનું કોઈ પ્રયોજન નથી. માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અને અસત્યાર્થ જ કહેવો જોઈએ. માટે સમ્યક દ્રષ્ટિ એમ કે છે કે જે ભેદ છે એને અમે જોતા નથી, કેમ કે છે જ નહીં, અમારે શું જોવા. અમે તો અભેદ એકાકાર પરમાત્મા સ્વરૂપને જ જોઈએ છીએ. પણ એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. ભેદ જાણવાનો વિષય છે, અવલંબન કરવાનો વિષય નથી. જો ભેદથી વસ્તુનું સ્વરૂપ ન સમજો તો કઈ બીજી જ કલ્પના કરી બેસશો આત્માના વિષયમાં. એટલે જે રીતે કહેવા માંગે છે એ રીતે તમે સમજો એના સ્થાનમાં. સમજવા માટે અને સમજીને નિર્ણય કરવા માટે ભેદનો જ્ઞાન કરવાનું છે, યથાસ્થાને જાણવાનું છે. આરાધન કરવા માટે નહીં. સમજવું એક સ્ટેજ છે, આરાધન કરવું એ ત્યાર પછીનું બીજું સ્ટેજ છે. એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો, જેમ વેદાંત મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે, એ તો પર્યાયને જ માયા કહે છે. આવીને વહી જાય છે તો કે માયાવી છે, એ કોઈ વસ્તુ જ નથી. તો કે નહીં, એવું સાવ નથી. તું સુખી દુઃખી શેમાં થશો કે તારી પર્યાયમાં. અને જ્યારે તું દુઃખી થાશ ત્યારે સર્વસ્વપણે દુઃખી થશો. આખે આખો જાણે દુઃખમાં ડૂબી ગયો હું. દુઃખી થાય છે ત્યારે એ પર્યાય માયા છે એમ નથી લેતો, પણ કલ્પના એ છે ત્યારે વેદાંત ને એમ કે કઈ છે જ નહીં, એક નિત્ય દ્રવ્ય સિવાય કઈ છે જ નહીં, એમ નથી. અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કે છે એવું ઠરે, અને તેથી સર્વથા એકાંત શુદ્ધ નયના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. આ મતાર્થ કાયદો છે પંડિત, જે ભાવાર્થમાં જે વેદાંતનો મત છે એની કમ્પેરિઝનમાં અહીંયા વાત એટલા માટે લીધી છે કે જે સમ્યક દર્શનનો વિષય એકાકાર શુદ્ધ સ્વરૂપ આત્મા છે, એ વિષયમાં જેને આભાસ થયો છે એ વેદાંતનો સાંખ્ય મત છે. વેદાંતનો સાંખ્ય મત એટલે શું કે પોતાના જ મૂળ શુદ્ધ સ્વરૂપને જેમ છે એમ નહીં જાણતા આભાસ રૂપે જાણવો, તે કલ્પના કરવી. તે એટલા માટે એમણે અહીંયા મતાર્થ કાઢ્યો કે આ 11મી ગાથામાં સમ્યક દર્શનનો વિષય અખંડ એક ભૂતાર્થ તત્વનો આશ્રય કરવા ઉપર જોર દીધું છે, તો કોઈ આભાસમાં ન આવી જાય. શેમાં? આભાસમાં ન આવે, નિત્ર ગ્રહિત મિથ્યાત્વમાં આવે અને મિથ્યાત્વને દ્રઢ કરશે. માટે અહીં એમ સમજવું કે જીનવાણી શ્યાદવાદ રૂપ છે. બધી જગ્યાએ અમે શ્યાદવાદનો વાત લીધી છે. પ્રયોજનવશ નહીં ને મુખ્ય ગૌણ કરીને કહે છે ક્યારેક વ્યવહાર લઈને મુખ્ય કરશે, ત્યાં પણ પરમાર્થ શું છે સમજી લેવું. એક બહુ સરસ એનો દ્રષ્ટાંત છે. જૈનની અંદર એક સંપ્રદાય ભગવાનની પ્રતિમાને સ્વીકારતા નથી. સ્થાનક વાસી સમજવા માટે વાત છે, ટીકા કરવાની વાત નથી. તો જ્ઞાની એમ કે નહીં, જૈન દર્શનનો વ્યવહાર છે એમાં પરમાર્થ છુપાયેલો છે, એવી રીતે પ્રતિમાને ઉડાડાય નહીં. ત્યારે ઓલા સ્થાનકવાસી એમ ઉપદેશ આપે, તમે તો નિશ્ચયવાદી છો, વ્યવહારને ગૌણ કરનારા છો, આ તમે વ્યવહારને મુખ્ય ક્યાં કરવા માંડ્યા? તો કે નહીં, અહીંયા વ્યવહારને ઉડાડતા પરમાર છૂટે છે, માટે અહીંયા વ્યવહારને મુખ્ય કરીશું. આ વ્યવહારને ઉડાડતા પરમાર છૂટી જાય છે, માટે હું તારા મતને અનુસરું નહીં. પ્રતિમાની સ્થાપના હોવી જ જોઈએ એવી વાતમાં જ્ઞાનીઓનો આગ્રહ દેખાય તો તે વ્યવહાર વ્યવહારના સ્થાને યથાર્થ છે અને સમ્યક છે. એ રીતે પ્રયોજનવશ વ્યવહારને મુખ્ય પણ કરે છે જીનવાણી, અને આગળ જવા માટે એ વ્યવહારને ગૌણ પણ કરે છે કે દેવગુરુ શાસ્ત્ર ઉપરનું લક્ષ ઉઠાવીને આત્મામાં આપ. સંસારનું લક્ષ ઉઠાવીને દેવગુરુ શાસ્ત્રના ચરણમાં જા, દેવગુરુ શાસ્ત્રના ચરણમાં જઈને ત્યાં અટકતો નહીં, ત્યાંથી તારા આત્મામાં જાજે, એમ કહેવું છે. એ રીતે વ્યવસ્થિત વાત છે, કોઈ એમને સમજ્યા વગર કોઈ વાત નથી. વ્યવહાર નહીં હોય કે નિશ્ચય નહીં હોય, વાત બધી સમજણ પૂર્વક ચાલે છે. પ્રયોજનવશ નહીં મુખ્ય ગૌણ કરીને કહે છે જીનવાણી, જગતના પ્રાણીઓને વેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે, વ્યવહારનો પક્ષપાતી તો અનાદિથી છે જ, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આમ વ્યવહાર હોવો જોઈએ, આમ વિધિ હોવી જોઈએ, આમ વ્યવહાર હોવો જોઈએ, આમ વિધિ હોવી જોઈએ. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો સહાયક જાણીને બહુ કર્યો છે. વ્યવહારની વાતો પણ જીનવાણીમાં ઘણી છે, કેમ કે એમાં પરમાર્થ છુપાયેલો છે, માટે પરમાર્થને અનુસરવા માટે વ્યવહાર પણ ઘણો ઘણો કર્યો છે. કેમ કે જીવ વ્યવહારમાં ઊભો છે, વ્યવહારી જીવ વ્યવહારમાં ઊભો છે, માટે એ વાત પણ ઘણી કરી છે. પણ જો ત્યાં અટકી જાય તો એનું ફળ સંસાર જ છે. શું છે એનું ફળ? સંસાર છે. ગુરુદેવ આ વાત બહુ સરસ કરતા, વ્યવહાર વ્યવહારના સ્થાનમાં આવે એનો વાંધો નથી, પણ અટકશો તો સંસારમાં રખડવાનું એનું ઈ છે. જે સંસારી કાર્યોથી સંસારમાં અટકો, હવે અહીંયા વ્યવહાર કરીને સંસારમાં અટકી જઈશ. આગળ ચાલ, વ્યવહારમાં આવ્યો હોય તો આગળ ચાલ. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી, કેમ કે એને પોતાના શુદ્ધ સ્વરૂપને જોયું જ નથી, એટલે એનું આકર્ષણ અને એનો પક્ષ એને કદી આવ્યો નથી. અને એ પ્રકારનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક જ છે. શુદ્ધનયનો વિષય કહેવાવાળા, સમજાવનારા, બતાવનારા જ્ઞાનીઓ તો ક્યાંક ક્યાંક છે, એ કઈ બધા કહી શકે એવો વિષય, સમજાવી શકે એવો વિષય નથી. તેથી ઉપકારી શ્રી ગુરુએ અહીં શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ આ શાસ્ત્રમાં મુખ્યતાથી દીધો છે. પણ યથાર્થપણે ગ્રહણ કરવું, નહીતર ગ્રહિત મિથ્યાત્મા આવી જવાય, એ વાત હારોહાર પંડિતજી જે ડેન્જર પોઈન્ટ છે એ લાલ બત્તી મૂકતા જાય છે. પ્રધાનતાથી અહીંયા એ ઉપદેશ દીધો છે કે શુદ્ધ નહીં ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને તેનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના, એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યા વિના, જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, એ વ્યવહારને વ્યવહારના સ્થાનમાં રાખતો નથી, નિશ્ચયના સ્થાનમાં કરી નાખે છે, ત્યાં સુધી આત્માના જ્ઞાન સધન રૂપ નિશ્ચય સમ્યક થઈ શકતો નથી, એવો આશય જાણવો. અહીંયા આશય પકડાયો છે, એવો આશય જાણવો કે પરમાર્થમાં લઈ જવા માટે વ્યવહાર છે, વ્યવહાર ખાતર વ્યવહાર નથી. અભેદને સમજાવવા ભેદ છે, ભેદને સમજાવવા ભેદ નથી. એ રીતે પરમાર્થનું ગ્રહણ પરમાર્થ દ્રષ્ટિકોણથી પરમાર્થમાં પણ રાખવું અને વ્યવહારમાં પણ રાખવું એમ કહેવા માંગે છે. સ્વરૂપ દેખાડતા જાય છે, સ્વરૂપ દેખાડતા જાય છે.